ટ્રેક નંબર 20 ઉત્પાદ વ્યય ધ્રુવ વિશે. સુદ્રવ્યમાં દરેક સમયે નવી અવસ્થા આવે, સુદ્રવ્યને થાક ન લાગે, ખાલી ન થઈ જાય, આવી આશંકા છે ને? તો જલ્દીથી કરી લો સમાધાન પ્રસન્નમૂર્તિ બેનશ્રીની ચર્ચામાંથી.
સકળ તરણમાં તે જીવ તરીને મુક્તિ જાય સંસારમાં શરણ ચાર અવર શરણ નહીં કોઈ જે નરનારી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય અંગૂઠે અમૃત છે ભક્તિ ધરા ગંગા ગુરુવર તમને સમજે તો સદા મનમાં છે પડતા.
આત્મા એક વસ્તુ છે, એનાથી અનંત કઈ કૃત્રિમ કોઈ ઉત્પાદ કોઈ ઉત્પન્ન કરેલું નથી, એનાથી અનંત એક શાશ્વત આત્મા પદાર્થ છે જેમાં બધી જળ વસ્તુ જે છે કુદરતી એમાં આત્મા પણ એક ચૈતન્ય પદાર્થ અનાદિ અનંત છે. અને એ પદાર્થની અંદર ઉત્પાદ વય અને ધ્રુવ અનાદિ અનંત શાશ્વતો રહે છે અને એમાં પરિણમન એમાં અનંતા ગુણો છે. એ આત્માની અંદર જ્ઞાન દર્શન ચારિત્ર આદિ ગુણો છે અને ગુણો પરિણમે છે એટલે એમાં ઉત્પાદ વય ધ્રુવ થાય છે. કેટલાક એમ કહે છે કે આત્મા કંઈ પરિણમતો નથી કે આત્મામાં કંઈ પલટતું નથી કે આત્મા એવું નથી. આત્મામાં ઉત્પાદ વય ધ્રુવ ત્રણે છે અને એનાથી અનંત છે. જો ઉત્પાદ વય ધ્રુવ ન હોય તો આત્માનો મોક્ષ કેવી રીતે થાય? તો જે આ વિભાવ પરિણતિ એ પરિણતિ છે, સ્વભાવ પરિણતિ એ પણ આત્માની પરિણતિ સ્વભાવ પરિણતિ છે. માટે એવી પરિણતિ આત્મામાં છે એ સ્વભાવનો ઉત્પાદ અને વિભાવનો વ્યય એવો ઉત્પાદ વયને આત્મા શાશ્વત રહે છે. એવા ઉત્પાદ વય ધ્રુવ અથવા પોતે પોતાના ગુણોમાં પણ ઉત્પાદ વય ધ્રુવ થયા કરે. જ્ઞાનનો પર્યાયનો જાણવાનો પર્યાય ઉત્પન્ન થાય, આગલે પર્યાયનો વ્યય થાય અને આત્મા ધ્રુવ રહે. એવા ઉત્પાદ વય ધ્રુવ આત્મામાં થયા જ કરે છે. એ જૈનનો સિદ્ધાંત તો એ જાણે તો જ મુક્તિ થાય. એ આત્માને કુટસ્થ માને તો એ જે વસ્તુ હોય પોતાનું જો કાર્ય ન કરે તો વસ્તુ જ ન હોય તો ધ્રુવે ન હોય. જો ઉત્પાદ વય ન હોય તો ધ્રુવે ન હોય. જે વસ્તુ હોય એનું કઈ કાર્ય તો હોય જ, કાર્ય વગરની કોઈ વસ્તુ જ હોય નહીં. એવા ઉત્પાદ વય ધ્રુવ આત્મામાં છે અને કોઈ માને કે આ વસ્તુ કઈ કાર્ય જ ન કરે તો એ વસ્તુ જ હોય નહીં. માટે ઉત્પાદ વય ધ્રુવ ત્રણેય આત્મામાં છે અને એને જાણે તો મોક્ષ થાય. એને જાણ્યા વગર મોક્ષ થાય. આત્મામાં પરિણતિ થાય છે. જે વિભાવ જે પરિણામ છે એ પોતાનો સ્વભાવ નથી પણ એમાં જોડાય છે પોતે. એ જોડાનારો પોતે સ્વભાવ તરફ દ્રષ્ટિ કરે, આત્માને ઓળખે કે હું નાયક છું અને આ તો વિભાવ છે એમ કરીને પરિણતિ પલટાવે અને નાયકની પરિણતિ પ્રગટ કરે તો સ્વભાવનો ઉત્પાદ થાય અને મોક્ષ તરફ તો એને સ્વાનુભૂતિ થાય. અને અનાદિકાળથી વિભાવમાં રાગ દ્વેષમાં એકત્વ બુદ્ધિ કરી રહ્યો છે એટલે એને બંધ થાય છે અને સંસાર થાય. સ્વભાવને ઓળખે તો મુક્તિ થાય. ઉત્પાદ વય ધ્રુવને સમજે તો જ એમાં મુક્તિ રહેલી છે. જો સમજે નહીં તો એમાં મુક્તિ થતી નથી. જે એકત્વ બુદ્ધિ અનાદિની ચાલી આવે છે આત્મા શાશ્વત છે એમ સમજે નહીં તો એની મુક્તિ થાય. આત્મા તો અનાદિ અને ધ્રુવ છે એને ન ઓળખે અને એકલા વિભાવને જ ઓળખ્યા કરે કે જે આ બધું પલટા કરે તે જ હું એમ માને તોય પણ મુક્તિ થતી નથી. આત્મા શાશ્વત અનાદિ અનંત છે ધ્રુવને ઓળખે એના ઉત્પાદ વયને ઓળખે બધાને ઓળખે તો જ એનું જ્ઞાન યથાર્થ છે. જ્ઞાનમાં ભૂલ હોય તો એની મુક્તિ થતી નથી. યથાર્થ માર્ગ એને પ્રગટ, એવો સિદ્ધાંત છે. તો એને આત્મામાં આનંદ છે, આત્મામાં અનંત જ્ઞાન છે. એના ગુણોને ઓળખે, એની પર્યાયને ઓળખે, એવા પરિણામી સ્વભાવ છે આત્માનંદ અનંત. અંતરમાં જાય અને ભેદ જ્ઞાન કરે તો એ વિકલ્પ છૂટે, એની સ્વાનુભૂતિ થાય તો એમાંથી આનંદ પ્રગટે, જ્ઞાન પ્રગટે, અનંત ગુણો સ્વભાવ રૂપ પરિણામે એને પ્રગટે. જો ઉત્પાદ હોય ધ્રુવને યથાર્થ ઓળખે તો, અને એક જ સમયમાં એ ઉત્પાદ હોય ને ધ્રુવ છે. માને કે આત્મ ક્ષણિક છે, કોઈ માને કે આત્મામાં પરિણામ નથી. એવી એકાંત આત્મા એક રૂપી પરિચય કરી એમને, આત્મા ધ્રુવ છે શાશ્વત, અને આત્મામાં પરિણામન પણ છે, બે છે આત્મા. એ ઉત્પાદ હોય ને ધ્રુવ, એ જૈનનું સિદ્ધાંત છે, બીજા કોઈ મતોમાં એ નથી. ઉત્પાદન ધ્રુવ બધું એક સમયમાં થાય છે, જે સમય ઉદય છે એ સમય વ્યય થાય છે, એ જ સમય પછી ધ્રુવ છે. ઉત્પાદન ધ્રુવ એ આત્માનું સ્વરૂપ. ઉત્પાદન ધ્રુવ દરેક દ્રવ્યમાં ઉત્પાદન ધ્રુવ ત્યાં કરે છે. સ્વભાવ તરફ વળે તો સ્વભાવનું ઉત્પાદન, આ વિભાવ તરફ છે તો વિભાવ ઉત્પાદ થાય છે. જ્ઞાન લક્ષણ છે, જ્ઞાન નું જાણવા રૂપે કાર્ય આવે છે, એનું ઉત્પાદ છે. જાણવાનું કાર્ય જે એના ગુણો છે, ગુણો ગુણ નું કાર્ય કરે છે, એનો પર્યાયો છે, એ પરિણામ કરે છે. પ્રકાશ નું પ્રકાશ રૂપે પરિણામ થાય, મીઠા નું મીઠા રૂપે, ખારા રૂપે પરિણામ થાય, જ્ઞાન જાણવા રૂપે પરિણામ થાય છે. ગુણો એનું પોતે પોતાનું કાર્ય કર્યા કરે. વિપરીતતા પોતે પોતાની સ્વાતિક નિર્મળ છે, બાર નિમિત્ત સ્વાતિક પોતે લાલ રૂપે પરિણમે છે, ક્યાંયથી નથી આવતું. પોતે જ પુરુષાર્થ ને મનતા એ પરિણમે છે, પર્યાય કઈ ગોટાળા કરતું નથી. દ્રવ્ય ગુણ પર્યાય વસ્તુનું સ્વરૂપ જ છે, એકબીજા વગર એકબીજા હોતા જ નથી. અનંત ગુણો છે આત્મામાં, એ ગુણો પોતે પોતાનું કાર્ય ન કરે તો ગુણ છે. દ્રવ્ય કઈ ગુણ વગર નું હોય તો એ દ્રવ્ય છે ને, ગુણો પોતે પોતાના કાર્ય ન કરે તો ગુણ છે ને. દ્રવ્ય ગુણ પર કઈ પર્યાય કઈ ગોટાળો કરતો નથી. સિદ્ધ ભગવાન અનંત ગુણ પર્યાય પરિણામ કરે છે, આનંદ ગુણ જ્ઞાન ગુણ છે એ પરિણામ કરે. બીજી પરિણમન કર્યું પૂરું થઈ ગયું એટલે બીજે સમય ખાલી થઈ ગયું નથી, તો અનંત કાળ સુધી પરિણામ કરે તો એમને પરિણામ જ કરે તો જરાય અંદર ખાલી નથી થતો. એટલો ને એટલો આનંદ ભેર્યો છે ને એટલું ને એટલું જ્ઞાન ભેર્યું છે. ઉત્પાદ વય થયા જ કરે છે, ઉત્પાદ ને વે થઈ ગયું એટલે બધું ખલાસ નથી જતો, એમને ભર્યું છે, અનંત ભર્યું રહે છે. કઈ ખાલી નથી થતું અંદર, ભર્યું છે અનંત, પૂરેપૂરું ભરેલું રહે, જયારે ખાલી નથી થતું. જ્ઞાન બધું એક સમયમાં જાણી લીધું હોય બીજા સમય શું જાણશે એવું નથી. આત્મામાં એમ છે ઉલટ પલટ ધ્રુવ સત્તા રાખે, ધ્રુવ એક તરફું રે અને ઉપજે ને વિન છે, એ બે કેવું વિરોધી છે, ઉત્પત ને બે અને પછી ધ્રુવ, જે ધ્રુવ એ ઉપજે કેવી રીતે ઉપજે ખરું છે, ધ્રુવે રે પછી જે ધ્રુવ એનો વ્યય કેવી રીતે થાય, વ્યય થાય પછી કેવી વિરોધી વાત છે. એક ધર્મની અંદર જ્યાં હમ સુની ને કભી આવું ક્યાંય સાંભળ્યું નથી, આવું કઈક આત્મામાં સાંભળ્યું કે આત્મામાં જ છે આવું ઉલટ પલટ બધું છોકરા રાખે, નટનાગર બાજુ આવી નટનાગર ચૈતન્ય બાજુ જોઈ, વિભાવમાં એવું તો વિભાવ અને ચૈતન્યમાં સ્વભાવના ઉત્પાદ હોય ધ્રુવ, તો વળી કોઈ અલૌકિક એક સમયમાં સ્થિરતા, એક સમય મીઠાણે, એક સમયમાં ઉપજેવી સ્થિર બધું એક જ સમય ઉત્પાદ હોય. એમ પૂતગળમાં એવું છે ઉત્પાદ હોય ધ્રુવ, એક પરમાણુ ઉપજે છે ધ્રુવ સત્તા, એક પરમાણુમાં એવું શક્તિ
એક એનો વર્ણ ચંદ્ર પર એક સમયમાં કેટલા રંગ થઈ જાય, સ્થિર પરમાણુ રે એમાં વર્ણ ફરે, ફૂલ ફરે, રસ ફરે, દૂધ ફરે, બધું એક સમયમાં. ચૈતન શુદ્ધ થાય તો શુદ્ધમાં બધું કરે, જ્ઞાન દર્શન ચંદ્ર એક સમય. જ્ઞાન ભાવ નથી લોકાલોકને જાણે એમાં ફેર ન પડે, પ અને પરને જાણવાની નિર્મળ દશા જે પ્રગટ થઈ એમાં ફેર ન પડે. પણ એમાં ઉપજે ચૈતન્યમાં જવે તો ક્યાંય નથી, અને શરીરમાં જવું તો ફેરફાર ઉદગલ નથી, ઉદગલ નું નાટક છે, ચૈતન્ય નું નાટક જુદું છે, શુદ્ધ દ્રષ્ટિ થી કઈ દેખાતું તમને જોવાની દ્રષ્ટિ એક દ્રષ્ટિ અમારું જ્ઞાન અનેક પ્રકારે અનેક પ્રકારનું ભગવાન અને રૂપ રૂપ નથી ધરતા, પણ એમાં ઉત્પાદન ધ્રુવ થાય છે. ભગવાન અનેક જાતના રૂપ ધરે છે, રૂપ નથી ધરતા પણ એમાં ઉત્પાદન થાય શુદ્ધ દ્રવ્ય.
ऐसे कल प्रवचन में देखना आया कि ध्रुव अंश जो है हाँ. तो वो भी अंश हाँ. तो फिर उसका खुलासा उसमें हुआ, गुरुदेव ने किया देव में ही अंशी, वैसे ध्रुव तो अंशी है पर बड़ा अंश है इसलिए इसको अंशी कह दिया, तो इसका क्या अंतर है?
ध्रुव अंश अंशी, इसको अंशी ध्रुव, इसका द्रव द्रव ध्रुव को द्रव में भी लेता है, ध्रुव को पर्याय में भी लेता है, दोनों अपेक्षा लेता है, इसलिए अंशी के नहीं बड़ा ध्रुव के आखा द्रव द्रव की अपेक्षा है वो ध्रुव लेने तो अंशी है, वो पर्याय की अपेक्षा है अंशी.
वैसे तो सारे ध्रुव युक्त अंश जो है तो वो अंशी हुआ और ये ध्रुव अंश हुआ, लेकिन इस ध्रुव अंश को बड़ा अंश यानी मतलब अनादि अनंत अंश होने की वजह से
बड़ा अनादि अनंत तो ध्रुव की अपेक्षा बड़ा अंश है, बड़ा अंश अनादि अनंत रहता है ध्रुव,
इसलिए इसको अंशी कहा.
हाँ इसलिए अंशी कहा,
क्योंकि कल के
वो ध्रुव की अपेक्षा अंशी है, द्रव की अपेक्षा है, ध्रुव को द्रव में भी, ध्रुव का भी अपेक्षा है, ध्रुव को द्रव में भी लेता है, ध्रुव को पर्याय भेद की अपेक्षा है, उत्पाद भाई ध्रुव तीन भेद हुआ इसकी अपेक्षा है, उसको अंश कहा, और द्रव अनादि अनंत ध्रुव तो अनादि अनंत रहते है इसकी अपेक्षा है इसको अंश ही कहा, इसलिए तो बड़ा बड़ा है उत्पाद वैसे
होता अंशी नहीं
अंशी
शुद्ध नहीं
खाली
उत्पाद
શુદ્ધ રહેતા હે ધ્રુવ તો શુદ્ધ રહેતા હે
ઇસમેં કભી વિકાર
નહીં હા વિકાર ધ્રુવ મેં વિકાર નહીં દેખતા હે ધ્રુવ તો એક તરીકા રહેતા હે इसलिए इसको अंश कहने उत्पाद वे को साथ में जो रहता है जो अनादि अनंत ध्रुव रहता है वो तो रहता है, पर उत्पाद वे की साथ में जो ध्रुव एक गुण की ज्ञान गुण की पर्याय पलट थे इसको गुण गुण को टिकाने वाला ध्रुव का अंश साथ में रहता है, तो ये उत्पाद वे ध्रुव ये तीन पर्याय सदृश परिणाम एक साथ है, एक तरीका परिणाम देता है
जिसको सहज ज्ञान
कहते हैं, इसको ध्रुव का अंश कहने में आता है,
इसी को भी सहज ज्ञान भी कहते हैं,
सहज ज्ञान एक दूसरा अध्रुव
सदृश पर्यावरण जो एक तरीका ना नियमित रहता है, एक तरीका इसको ध्रुव के बना आता है,
उसमें पलटाव नहीं,
इसके पलटा है इससे उत्पाद में जैसा पलटा नहीं होता। एक ना उत्पद होवे तो द्रव का नाश हो जाए। उत्पद ध्रुव ध्रुव का साथ उत्पद के साथ में ध्रुव का अंश रहता है। उत्पद का जब उत्पद होए व्यय हो इसके साथ में ध्रुव का परिणाम रहता है। उत्पद के साथ में ध्रुव का परिणाम द्रव को टिकने का गुण को टिकने का ध्रुव का परिणमन जो एक अंश रूप साथ में रहता है जो उत्पाद वय की अपेक्षा से इसका भेद पड़ता है। उत्पाद वय की अपेक्षा से ध्रुव का भेद पड़ता है इसलिए ध्रुव को पर्याय कहने में आता है, नहीं तो ध्रुव तो
अवस्थित
रहता है। तो एक सरकार है उत्पाद वय के साथ में जो टिकता रहता है इसके साथ में इसलिए इसको भेद पड़ता है। भेद पड़ता है भेद की अपेक्षा से इसको अंश कहने में आता है।
भेद की अपेक्षा उसको अंश
कहने में
वैसे अवस्थित भी इसी को कहा। जैसे 252 के कलश में स्वयकाल अवस्थित रूप है वो उत्पाद वाला नहीं है तो वो यही चीज है।
ये उत्पाद वाला नहीं है वो एक ध्रुव अंश है।
ध्रुव अंश की अपेक्षा से इसको पर्याय
इसको पर्याय कहना उत्पाद के साथ में इसका जो ध्रुव टिकता रहता परिणाम टिकता रहता परिणाम
हर पर्याय के साथ
हाँ पर्याय के साथ में रहता है वो इसलिए इसको अंश कहने में आता है।
स्थिर चेतन ध्रुव अविचल उभो सरती पर्याय ने निहाले रे। स्थिर चेतन ध्रुव अविचल उभो सरती पर्याय निहाले रे। काल ने पर्याय बेऊ हालता रहता ध्रुव पलक निहाले रे। काल ने पर्याय बे उहालता रे ता ध्रुव पलक निहाल रे।
तो प्रवचन सार में तीन अंश की जो बात आती है कि उत्पाद भी है ध्रुव
तीनों अंश
ये तीनों अंश हैं तो ये जो तीसरा अंश है इसको ध्रुव कहेंगे।
इसको ध्रुव कहेंगे
ध्रुव पर्याय कहेंगे
ध्रुव पर्याय
अंश क्या था
अंश
अंश
अंश के नाम पंचाध्याय में अंश भी कहते हैं अंश भी कहते हैं।
पर्याय में द्रव्य पण नहीं અને દ્રવ્ય માં એટલે કે ધ્રુવ માં પર્યાય પણ નથી તો પર્યાય દ્રવ્ય સાથે એકત્વ નો અનુભવ કઈ રીતે કરી શકે?
દ્રવ્ય માં પર્યાય નથી પર્યાય માં દ્રવ્ય નથી એ દ્રષ્ટિની અપેક્ષા એ કહેવાય કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકવાથી દ્રષ્ટિ ના વિષયમાં એક દ્રવ્ય આવે છે બાકી સર્વ અપેક્ષા એ દ્રવ્ય માં પર્યાય નથી ને પર્યાય માં દ્રવ્ય નથી એ સર્વ અપેક્ષા એ નથી પર્યાય ને દ્રવ નો આશ્રય છે અને દ્રવ પર્યાય રૂપે પરિણમે છે એમ બીજી એક અપેક્ષા છે સર્વ અપેક્ષા એ પર્યાય દ્રવ નથી દ્રવ પર્યાય નથી સર્વ અપેક્ષા એ નથી પર્યાય તદ્દન જુદી હોય તો પર્યાય પોતે દ્રવ થઈ જાય એ સર્વ અપેક્ષા એવું નથી।
અહિયાં દ્રવ્ય એટલે ધ્રુવ ભાવ અહિયાં દ્રવ્ય એટલે ધ્રુવ ભાવ અને પર્યાય ભાવ એમ બે ભાવ આપણે લેવાય છે।
ધ્રુવ ભાવ તો એ ધ્રુવ એકલું ધ્રુવ નથી ધ્રુવ ને ઉત્પાદવની અપેક્ષા છે ઉત્પાદવય વગરનું ધ્રુવ નથી એકલું ધ્રુવ હોઈ શકે જ નહીં ઉત્પાદવયની અપેક્ષા વાળું ધ્રુવ છે કોઈ અપેક્ષા એ અંશો જુદા જ પણ એકબીજાની અપેક્ષા રાખે છે દ્રવ ઉત્પન્ન થયું છે કે કોઈ કારણ થી એનો નાશ થાય છે એવું દ્રવ કારણ વગરનું સ્વતઃ થી અનાદિનંદ છે અને જે એનું પરિણમન છે એ સ્વતઃ પરિણમે છે એને કોઈના આશ્રય થી પરિણમે છે કે કોઈ એને મદદ કરે તો પરિણમે છે કોઈ એને ઊંધું કરે ઊંધું થાય ને સવળું કરે સવળું એવું નથી અકારણ પરિણામી દ્રવ એને કોઈ કારણ લાગુ પડતું નથી એ સ્વયં પરિણમે છે પોતે અનાદિ અનંત સ્વભાવમાં પરિણમે એમાં વિભાવ અંદર એના સ્વભાવમાં પ્રવેશ કરતો નથી. એવો અકારણ પોતે પોતાના સ્વભાવથી પરિણમે છે, એવો એનો સ્વભાવ છે. અને વિભાવ થાય તો એ પણ બધે સ્વતંત્ર પરિણમે, અને પોતે સ્વભાવને પ્રગટ કરે તો એ સ્વતંત્ર છે. એમાં નિમિત્ત કહેવાય પણ ખરી રીતે પોતે પરિણમે છે, એમાં કોઈ કારણ લાગુ નથી. એ દ્રવ્યનું તો જ એ દ્રવ કહેવાય કે જેને કોઈ કારણ લાગુ નથી પડતું. કોઈ નિમિત્તને આશ્રય પરિણમે, કોઈના મદદથી પરિણમે, તો એ દ્રવ્યની દ્રવ્યતા જ નથી. દ્રવ્ય જ એનું નામ કહેવાય કે જેને કોઈના સહાયની જરૂર ન પડે, એનું નામ દ્રવ્ય. ખરું દ્રવ્ય અનાદિ અનંત સ્વતઃસિદ્ધ અકારણ પરિણમે છે, એ એનો સ્વભાવ છે. પોતે પોતાનો સ્વભાવ કોઈ રીતે તોડતો નથી, એવી રીતે તો પરિણમે. પણ વિભાવમાં પોતે કર્મનું નિમિત્ત માત્ર છે, પોતે પરિણમે. સ્વભાવમાં પોતે પલટો કરે, પોતાથી પલટો કરે છે સ્વભાવ તરફ ભેદજ્ઞાન કરીને. એમાં દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત હોય છે, પણ ઉપાદાન પોતાનું છે. એ અકારણ પારિણામિક દ્રવ્ય જેને કોઈ કારણ લાગુ નથી પડતું, કે અત્યાર સુધી જીવ કેમ સ્વભાવ તરફ પલટો ખાતો નથી, કે એનું પોતાનું કારણ છે, કોઈનું કારણ નથી, એને કોઈ બીજાનું કારણ લાગુ પડતું નથી, અકારણ છે. પોતે પોતાના જ કારણે વિભાવમાં પરિણમે, પોતાના કારણે સ્વભાવમાં પણ અકારણ પરિણામી નડે છે. એવો એનો પરિણમન સ્વભાવ સ્વતઃ સિદ્ધ છે, કોઈ એને પરિણમાવતું નથી ને કોઈથી એનો નાશ થતો નથી.
ધ્રુવ અને ઉત્પાદ વ્યયનો પદાર્થનો સંબંધ શું છે? ધ્રુવ અને ઉત્પાદ બે વચ્ચે શું સંબંધ છે?
જે ધ્રુવ છે એ એક સરખું ધ્રુવ રૂપે પણ ઉત્પાદ છે એ પ્રગટ થાય છે, અને વ્યય છે એનો પલટો થાય છે. એ ધ્રુવ છે ઉત્પાદ વ્યયની અપેક્ષા રાખે છે, અને ઉત્પાદ વ્યય ધ્રુવની અપેક્ષા રાખે છે. જ્યાં ધ્રુવ છે ત્યાં ઉત્પાદ વ્યય છે, અને ઉત્પાદ વ્યય છે ત્યાં ધ્રુવ છે. ધ્રુવ કોની અપેક્ષા છે? ઉત્પાદવય હોવા છતાં પણ જે ધ્રુવતા ટકાવી રાખે છે, એ માટે ધ્રુવ છે. અને ધ્રુવ હોવા છતાં પણ જે ઉત્પાદવય રૂપે પરિણમે છે, એવી ઉત્પાદવય ને ધ્રુવ ત્રણેયનો સંબંધ છે. ત્રણેય અપેક્ષા, એકલું ધ્રુવનું હોય, એકલા ઉત્પાદવય હોતા નથી. ઉત્પાદ કોનો થાય છે? જે ધ્રુવ જે છે એનો ઉત્પાદ છે. વ્યય વય વ્યય પણ પલટો જે નથી એનો વ્યય સ્મેલીને પર્યાયનો વ્યય થાય છે. ઉત્પાદ જે છે એનો ઉત્પાદ થાય છે. એટલે છે એમાં તો વચ્ચે સક્ત ભેગો આવી જાય છે, ધ્રુવ તો સક્ત. જે નથી એનો ઉત્પાદ થતો નથી, જે નથી એનો વ્યય થતો નથી, જે છે એમાં કોઈ પરિણામનો ઉત્પાદ ને કોઈ પરિણામનો વ્યય થાય છે એનું થાય છે. એટલે ધ્રુવતા ટકાવીને ઉત્પાદ ને ધ્રુવતા ટકાવીને વ્યય થાય છે. એ ધ્રુવમાં ઉત્પાદ વ્યય જે અસર જે નથી જગતમાં એનો કઈ ઉત્પાદ નથી, જે નથી એનો કઈ નાશ નથી, જે છે સત એ સતનો ઉત્પાદ ને જે છે એમાં વ્યય થાય છે. એટલે એમાં ધ્રુવમાં ઉત્પાદ વ્યયની અપેક્ષા છે. સાત
ધ્રુવ વગર એકલો ઉત્પાદ વ્યયનો તો વિચાર કરવો પણ વ્યર્થ છે.
વ્યર્થ છે. ધ્રુવ વગર એકલો ઉત્પાદ વ્યય છે, અસતનો ઉત્પાદ નથી થતો, જે નથી એનો વ્યય નથી થતો, જે છે એનો વ્યય. ધ્રુવતા ટકાવીને ઉત્પાદને વ્યય થાય છે, પર્યાયનો ઉત્પાદ વ્યય છે, અને દ્રવ્ય પોતે ટકે છે. સ્વભાવ તો અનાદિ અનંત પોતે શાશ્વત નાયક આત્મા છે, એ તો ધ્રુવ સ્વરૂપ છે. ધ્રુવ પણ પોતા તરફ વળીને જે ઉત્પાદ થયો પોતા તરફ સ્વભાવની પર્યાય થઈ, એનું પોતાને વેદન થયું, એ ઉત્પાદ થયો પોતાનો. વ્યય વિભાવનો વ્યય થયો અને સ્વભાવનો ઉત્પાદ થયો.
સ્વભાવનો
ઉત્પાદ વિભાવનો વ્યય ધ્રુવ પોતે છે. નાયક ધ્રુવ છે. સમ્યક દર્શન ની પ્રાપ્તિ થઈ, સમ્યક દર્શન નો ઉત્પાદ થયો, ને મિથ્યાત્વ નો વ્યય થયો, મિથ્યાત્વ નો નાશ થયો, ને સ્વભાવ નો ઉત્પાદ, સમ્યક દર્શન નો ઉત્પાદ થયો, અને આત્મા ધ્રુવ છે. નાયક પોતે ધ્રુવ જ છે. ઉત્પાદ છે એ પર્યાય છે, અંદર પોતે પર્યાય થયા જ કરે છે. અનાદે પોતે અંદર સ્વભાવનો ઉત્પાદ, વિભાવનો વ્યય. પછી સ્વભાવ તરફ ઉત્પાદ, જેની દ્રષ્ટિ આત્મા તરફ ગઈ એને સ્વભાવનો ઉત્પાદ, સ્વભાવની નિર્મળતા, સ્વભાવનો ઉત્પાદ થયા કરે છે. વિભાવનો વ્યય થતો જાય છે. પોતા તરફ વળે એટલે સ્થિર પર્યાય પ્રગટ થાય છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અંશે થાય છે. ચારિત્ર સ્વરૂપ આચરણ ચારિત્ર છે. અસ્થિરતાની પર્યાય ઉભી છે. એને સિદ્ધ દશામાં, સિદ્ધ દશામાં એની જે વસ્તુ છે એનો સ્વભાવ જ દ્રવ્યગુણ પર્યાય છે. એનામાં અનંત ગુણ છે. સિદ્ધ સિદ્ધ ભગવાનમાં અનંત ગુણ છે. એ અનંત ગુણની પર્યાયો થયા કરે છે. જ્ઞાનની કેવળ જ્ઞાન પ્રગટ થયું એ કેવળ જ્ઞાનની પર્યાય થયા જ કરે છે. આનંદની પર્યાય થયા જ કરે છે. એ આત્મા અક્રિય ધ્રુવ છે, પણ એને પછી પારિણામિક ભાવ, એનામાં પારિણામિક ભાવ છે એનામાં. એટલે ક્રિયાત્મક, એને અક્રિય છતાં ક્રિયાત્મક છે. એને પરિણમન થયા જ કરે છે. દરેક ગુણોનું કાર્ય આવે છે. જ્ઞાન જ્ઞાન રૂપે પરિણમે છે. આનંદ આનંદ રૂપે કાર્ય લાવે છે. જ્ઞાન જ્ઞાન રૂપે કાર્ય લાવે છે. ચારિત્ર ચારિત્ર રૂપે કાર્ય લાવે. એવા અનંત પ્રભુત્વ વિભુત્વ અનંત ગુણો પોતપોતાનું કાર્ય રૂપે પરિણમે છે. એ સિદ્ધ દશામાં પણ ઉત્પાદ ભય ધ્રુવ થયા જ કરે છે. સ્વભાવમાં
ઓળખીને ઉત્પન્ન થાય તો શુદ્ધ દ્રવ્યમાંથી શુદ્ધ જ પર્યાય થાય. જે શુદ્ધ છે એમાંથી શુદ્ધ જ થાય, અશુદ્ધ માંથી અશુદ્ધ થાય. પણ એની દ્રષ્ટિ નિમિત્ત તરફ ગઈ છે એટલે વિભાવ પર્યાય થાય છે. બાકી શુદ્ધાત્મા તરફ દ્રષ્ટિ જાય તો શુદ્ધ પર્યાય થાય, અને નિમિત્ત તરફ કર્મ તરફ દ્રષ્ટિ જાય છે તો અશુદ્ધ પર્યાય થાય. અશુદ્ધ પર્યાય કઈનું મૂળ સ્વરૂપ નથી, માત્ર પર્યાય છે. એ તો ફરકતી જાય છે, અવસ્થા થાય છે, નિમિત્તાધન દ્રષ્ટિ છે. શુદ્ધ દ્રવ્યને ઓળખે તો શુદ્ધાત્માથી માંથી શુદ્ધ જ પર્યાય આવે. સ્વભાવ તો એવો છે. શુદ્ધ દ્રવ્ય ઓળખાણ ન હોય તો તો અશુદ્ધ.
એમ કેવા કે દ્રવ્યમાંથી
અશુદ્ધ, મૂળ દ્રવ્યમાંથી અશુદ્ધ ઉત્પન્ન થતું, પણ વર્તમાન એને પર્યાય વિભાવ તરફ દ્રષ્ટિ જાય છે ને એટલે પર્યાય થાય છે. એમાં એવી એક વિભાવિક શક્તિ છે આત્મામાં, એવી એનામાં યોગ્યતા છે કે એની પર તરફ દ્રષ્ટિ જાય તો વિભાવ પર્યાય થાય. એનામાં એવી યોગ્યતા છે. મૂળ દ્રવ આખું અશુદ્ધ નથી જતું, પણ એની વર્તમાન પર એનામાં એવો એક વૈભાવિક શક્તિ ગુણ છે, એવી યોગ્યતા છે, એને લઈને વિભાવ પર્યાય થાય છે. એમાં ઉપાદાન પોતાનું નિમિત્ત બીજાનું છે. દ્રવ આખું અશુદ્ધ રૂપે પરિણમી જાય તો શુદ્ધ થાય જ નહીં કોઈ જીવન. દ્રવ તો શુદ્ધ પર્યાય અશુદ્ધ થાય છે. સોનું એનું મૂળ તો શુદ્ધ જ છે, એ પાષાણ સાથે રહે એટલે એમાં દેખાય. મૂળ પાણીનો સ્વભાવ તો શીતળ જ છે, અગ્નિનું નિમિત્ત બનતા એ ઉષ્ણ એની વર્તમાન અવસ્થા થાય છે. મૂળ તો શીતળતા છે, જ્યાં એને અગ્નિના લોહીથી છૂટી જાય છે તો મૂળ શીતળ આવે છે. પાણી નિર્મળ હોવા છતાં મલિન કાદવના નિમિત્તે થાય છે. એમાં પોતામાં એવી યોગ્યતા છે કે અવસ્થા વર્તમાન એવી થાય છે. મૂળમાં જો પેસી જાય તો કોઈ દિવસ શુદ્ધ થાય નહીં. મૂળમાં નથી પેસતું, ઉપર ઉપર થાય છે. દ્રવ પરિણમે છે દ્રવ, પણ એનો મૂળ સ્વભાવ છોડીને પરિણમતું નથી. એ સ્વભાવ નથી છોડતું, સ્વભાવ છોડીને દ્રવ અશુદ્ધતા રૂપે પરિણમતું નથી. પણ નિમિત્ત આવતા ઉપાદાન પોતાનું છે, પોતે પરિણમે છે. સ્ફાટિક નિર્મળ હોવા છતાં એમાં કાળા રાતા ફૂલ ના સહયોગથી કાળું દેખાય, રાતું દેખાય, પીળું દેખાય, પણ મૂળ એનો સ્વભાવ છોડતું અવસ્થા થાય છે.
પર્યાયમાં જ્ઞાન ની વધઘટ થવા છતાં જો સામર્થ્ય જીવનું એવું ને એવું જળવાય સચવાઈ રહે છે, એની સાબિતી માટે કોઈ એવો ન્યાય કરો.
ન્યાય તો એક સ્વભાવ જ એનો છે કે ધ્રુવ તો એમ ને એમ પડ્યું છે, ગમે એટલું જ્ઞાન પર્યાયમાં વપરાય તો એનું સામર્થ્ય ઘટક જ નથી. અનંત કાળ સુધી લોકાલોક એને આનંદનો સાગર એને પ્રગટ થઈ ગયો, અનંત કાળ સુધી પરિણમા જ કરે, પરિણમા જ કરે તો એને કંઈ ખૂટતું નથી. પરિણમા જ કરે તો બધું પર્યાયમાં આવી ગયું, તો હવે કંઈ રહ્યું નહીં. પર્યાયમાં આનંદ આવી ગયો, પર્યાયમાં જ્ઞાન જેટલું હતું એટલું આવી ગયું, તોય જ્ઞાન એટલું ને એટલું છે. એ તો એવો કોઈ અચિંતિત સ્વભાવ છે. સાગરનું પાણી ગમે એટલું બહાર કાઢો તો કંઈ સાગર તો ખૂટતો જ નથી. સાગર તો એમને ભરેલો જ છે. સાગરનું આટલું પાણી ઓછું છે એ તો એક દ્રષ્ટાંત છે. એ સાગરનું પાણી ઓછું થાય તો કંઈ સાગર વાસ્તવિક રીતે સાગરમાં તો એટલું ને એટલું પાણી હોય છે. એનું સાગરનું તળિયું લેવા જાઓ કે સાગરનું તળિયું કેટલું છે તેનું માપ લાવવું મુશ્કેલ પડે છે. તો સાગરનું દ્રષ્ટાંત છે કે સાગર આખો પાણીથી ભરેલો, એનું તળ એટલું આ પાણી બહાર કાઢો તો બધું ખૂટી જાય એવું કાંઈ સાગરમાં થતું નથી. સાગરમાં તો એટલું ને એટલું ભર્યું હોય છે. એમાં જ્ઞાનનું સાગર છે. એનું તળિયું કેટલું ઊંડું છે કંઈ અનંત છે. એમાંથી ગમે એટલું વપરાય તો અનંતનું અનંતું છે, અનંતનું અનંતું છે. ધ્રુવનું સામર્થ્ય એટલું ને એટલું છે. ગમે એટલું એનું પર્યાયમાં કાર્યમાં આવે તોય એમાં એટલું ને એટલું છે, એમાં ખૂટતું નથી. એ કોઈ એવો અગાધ સ્વભાવ છે, અત્યંત સ્વભાવ છે. એટલું ને એટલું છે, એમાં જરાય ઓછું નથી. આનંદ આનંદ કાઢો તે આનંદ પરિણમા જ કરે, પરિણમા જ કરે. કાટલું આવલું ધન હોય તો કાટલું વપરાઈ ગયું ભાઈ ફૂટી ગયું એમ આમાં નથી. તો એટલું ને એટલું રહે, એમાં જરાય ઓછું નથી. એ કોઈ સ્વભાવ છે. સાગરનું પાણીનું માપ જેમ થઈ શકતું નથી, એના તળિયાનું માપ આવી શકતું નથી.
જય હો, વિજય હો ભગવતી.